એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. અમે અહીં એવા પુસ્તકો અને વિચારો પર ઊંડાણપૂર્વક વાત કરીએ છીએ જે આપણી દુનિયાને સમજવામાં મદદ કરે, આમ થોડું અલગ રીતે.
અને આજે આપણી પાસે એક એવું જ પુસ્તક છે જેણે ખરેખર, ખાસ કરીને અમેરિકામાં પણ વૈશ્વિક સ્તરે પણ સમાજને જોવાની આપણી દૃષ્ટિને આમ હચમચાવી દીધી છે.
કયું પુસ્તક છે?
ઇસાબેલ વિલ્કર્સનનું પુસ્તક છે કાસ્ટ, ધ ઓરિજિન્સ ઓફ આર ડિસકન્ટેન્ટ્સ. આપણે ગુજરાતીમાં કહી શકીએ જાતિ, અમેરિકન અસંતોષના મૂળ.
કાસ્ટ, જાતિ, આ પુસ્તક અત્યારે બહુ ચર્ચામાં છે નહીં, અને એનું કારણ પણ છે. આપણે જોઈએ છીએ કે અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ આટલી બધી અસમાનતા, આટલો બધો ભેદભાવ
કેમ,
બરાબર? અને વિલ્કર્સન અહીં એક બહુ જ આમ મૂળભૂત ફેરફાર સૂચવે છે આપણા વિચારમાં. એ કહે છે કે આજે દેખાય છે ચામડીનો રંગ, વંશ એટલે કે રેસ, એ તો ખાલી ઉપરની સપાટી છે.
અચ્છા, તો પછી મૂળમાં શું છે? મૂળમાં છે એક વધારે ઊંડું, વધારે મજબૂત માળખું જે દેખાતું નથી પણ આખા સમાજને પકડી રાખે છે, અને એને એ કહે છે કાસ્ટ, એટલે કે જ્ઞાતિ.
જ્ઞાતિ એટલે આપણા ભારતીય સંદર્ભ જેવી વાત.
હા, એના જેવી જ, પણ થોડી વ્યાપક રીતે. એ કહે છે કે આ માત્ર અમેરિકાની વાત નથી, ભારત હોય કે બીજે ક્યાંય પણ જ્યાં જન્મના આધારે માણસોને ઊંચ નીચના ક્રમમાં ગોઠવી દેવામાં આવે છે, એ બધી જ સિસ્ટમ્સમાં આ કાસ્ટનો તર્ક કામ કરે છે. એ સમાજના હાડપિંજરને ખુલ્લું પાડે છે એમ કહી શકાય.
વાહ, આ તો ખરેખર ઊંડાણવાળી વાત લાગે છે. તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. આ ઇસાબેલ વિલ્કર્સન કોણ છે? એમની વાતમાં શું દમ છે?
ઇસાબેલ વિલ્કર્સન પોતે જ એક બહુ મોટી હસ્તી છે. એ પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પત્રકાર છે, લેખક છે, અને એ પણ જાણવા જેવું છે કે પત્રકારત્વમાં પુલિત્ઝર જીતનારા એ પહેલા અશ્વેત મહિલા હતા.
ઓહ, ખરેખર?
હા, અને વ્યક્તિગત રિપોર્ટિંગ માટે આ એવોર્ડ જીતનારા પહેલા આફ્રિકન અમેરિકન, એટલે એમની પાસે દાયકાઓનો અનુભવ છે. ન્યૂયોર્ક ટાઈમ્સ જેવા અખબારમાં બ્યુરો ચીફ તરીકે કામ કર્યું છે. ઊંડાણપૂર્વકનું સંશોધન એમની તાકાત છે.
એટલે માત્ર લખી નથી રહ્યા પણ એમણે આ બધું બહુ નજીકથી જોયું પણ હશે, અનુભવ્યું પણ હશે, ખરું ને?
ચોક્કસપણે. અને એમની ખાસિયત એ છે કે એ જટિલ વિષયોને, ભારેખમ સિદ્ધાંતોને પણ લોકોની વાર્તાઓ દ્વારા એકદમ સહજ રીતે રજૂ કરી શકે છે. એમનું લખાણ છે ને, એ સંશોધન અને સંવેદનાનું અનોખું મિશ્રણ છે.
એમનું બીજું એક પુસ્તક પણ બહુ જાણીતું થયેલું, ધ વોર્મથ ઓફ અધર સન્સ, એનો આ પુસ્તક સાથે કોઈ સંબંધ ખરો?
હા, બહુ જ સીધો સંબંધ છે. પેલું પુસ્તક અમેરિકાના ઇતિહાસની એક મોટી ઘટના, ગ્રેટ માઇગ્રેશન વિશે હતું. લાખો આફ્રિકન અમેરિકનો દક્ષિણ છોડીને ઉત્તર તરફ ગયા હતા, એની વાત.
હા, સાંભળ્યું છે એના વિશે.
તો એ પુસ્તક પર કામ કરતા કરતા જ એમને સમજાયું કે આ લોકો ખાલી થોડા ભેદભાવથી નહોતા ભાગી રહ્યા, એ એક આખી સિસ્ટમથી ભાગી રહ્યા હતા જેણે એમને જન્મથી જ એક નીચલા દરજામાં બાંધી દીધા હતા.
અચ્છા.
બસ એ સમજમાંથી જ કાસ્ટ પુસ્તકનો વિચાર જન્મ્યો. એમને લાગ્યું કે આને રેસિઝમ કહેવું પૂરતું નથી, આ કંઈક બીજું છે.
એટલે એમની વિશિષ્ટતા એ થઈ કે એ પત્રકારની ચોકસાઈ રાખે છે, ઇતિહાસકારની જેમ મૂળ સુધી જાય છે, અને એક માણસ તરીકે એની અસર શું થાય છે એ પણ જુએ છે, અને પછી પાછી ભારત અને નાઝી જર્મની સાથે સરખામણી કરીને વાતને વધારે સ્પષ્ટ કરે છે.
એકદમ બરાબર. આ જે બહુ પરિમાણીય દ્રષ્ટિકોણ છે ને, એ જ એમના વિશ્લેષણને આટલું પાવરફુલ બનાવે છે.
ઓકે, તો હવે સીધા પુસ્તકના કેન્દ્ર પર આવીએ. આ કાસ્ટ એટલે કે જ્ઞાતિ વ્યવસ્થા વિશે એમનો મુખ્ય તર્ક શું છે?
પુસ્તકનો સૌથી એમ કહી શકાય કે ક્રાંતિકારી વિચાર એ છે કે અમેરિકામાં જે વંશીય ભેદભાવ દેખાય છે, જેને આપણે રેસિઝમ કહીએ છીએ, એ ખાલી ઉપર છલ્લી વાત નથી, કે ખાલી પૈસાનો એટલે કે વર્ગનો મુદ્દો પણ નથી.
તો પછી
વિલ્કર્સન ભાર દઈને કહે છે કે આ એક બહુ જ ઊંડી, સદીઓ જૂની અને એકદમ કઠોર એવી જ્ઞાતિ વ્યવસ્થા છે.
જ્ઞાતિ વ્યવસ્થા, ફરી પાછો એ શબ્દ. આપણે ત્યાં જે જ્ઞાતિ પ્રથા છે એના જેવી જ
સમાનતા ઘણી છે, પણ વિલ્કર્સનની વ્યાખ્યા થોડી વધારે વ્યાપક છે. એ જ્ઞાતિને કોઈ પણ એવી સમાજ રચના ગણે છે જે કૃત્રિમ રીતે માણસોને જન્મના આધારે કાયમી શ્રેણીઓમાં વહેંચી દે, અને આ શ્રેણી પછી બધું નક્કી કરે, તમારું માન, તમારા સંસાધનો, તમારી સત્તા, લોકો તમારી પાસે શું અપેક્ષા રાખશે, બધું જ. અને આમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય જેવું હોય.
તો પછી પેલો રેસનો મુદ્દો ક્યાં ગયો? ચામડીનો રંગ વગેરે, એનું શું સ્થાન છે આમાં?
આ જ તો પુસ્તકની ચાવી છે. વિલ્કરસનનું એક બહુ પ્રખ્યાત વાક્ય છે, જ્ઞાતિ એ હાડપિંજર છે, જાતિ વંશરેસ એ ચામડી છે.
ઓ, હાડપિંજર અને ચામડી.
હા, એટલે કે જ્ઞાતિ એ અંદરનું મૂળભૂત માળખું છે, પેલું હાડપિંજર, અને ચામડીનો રંગ કે બીજા દેખીતા લક્ષણો, રેસ, એ તો ખાલી ઉપરની નિશાનીઓ છે જેનો ઉપયોગ કરીને આ અંદરના માળખાને લાગુ પાડવામાં આવે છે. રેસ એ સાધન છે, જ્ઞાતિ એ સિસ્ટમ છે.
વાહ, આ તો સાવ નવો દૃષ્ટિકોણ થયો. એટલે જ કદાચ અમેરિકામાં આટલા કાયદા બદલાયા, આટલી ચર્ચાઓ થઈ, છતાં મૂળભૂત અસમાનતા દૂર નથી થતી. કારણ કે મૂળ તો પેલું હાડપિંજર છે ને.
બિલકુલ. પુસ્તક આ જ સવારનો જવાબ આપે છે કે આટલી હઠીલાઈથી આ અસમાનતા કેમ ટકી રહી છે. વિલ્કરસન અમેરિકાને એક જૂના ઘર સાથે સરખાવે છે. કહે છે કે ઘર જૂનું છે, એના પાયામાં જ ખામી છે. પેલી જ્ઞાતિની ઉધઈ લાગી ગઈ છે. અને પછી એ બહુ જ હિંમતભર્યું પગલું ભરે છે. એ અમેરિકન સિસ્ટમની સરખામણી કરે છે ભારતની હજારો વર્ષ જૂની જ્ઞાતિ પ્રથા સાથે, ખાસ કરીને દલિતો સાથે જે થતું આવ્યું છે એની સાથે, અને નાઝી જર્મનીની વંશીય શુદ્ધતા આધારિત ક્રૂર વ્યવસ્થા સાથે.
ભારત અને નાઝી જર્મની, આ સરખામણી તો આમ બહુ જ ગંભીર લાગે. શું એ કહેવા માંગે છે કે આ બધું એક જ છે?
ના, એક જ નથી કહેતા, પણ એમનો મુદ્દો એ છે કે માણસોને વેચવા, દબાવવા અને અમુક જૂથોને કાયમ માટે નીચે રાખવા માટે જે પદ્ધતિઓ વપરાય છે, જે તર્ક વપરાય છે, એમાં ગજબની સમાનતા છે, ભલે સંદર્ભ જુદા હોય.
અચ્છા, એટલે પદ્ધતિઓની સમાનતા.
હા, આ સરખામણીનો હેતુ એ બતાવવાનો છે કે અમેરિકામાં જે છે એ કંઈક અનોખું નથી, પણ આ માનવ ઇતિહાસમાં વારંવાર જોવા મળતી પેટર્ન છે. પુસ્તકાવાત ઇતિહાસ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને લોકોની અંગત વાર્તાઓ વણીને સમજાવે છે.
તો ચાલો આ માળખાને જરા વધુ સમજીએ. આ જ્ઞાતિ વ્યવસ્થા ટકી કઈ રીતે રહે છે? વિલ્કરસન એના માટે શું કહે છે?
એ આઠ મુખ્ય આધારસ્તંભોની વાત કરે છે, જ્ઞાતિના આઠ સ્તંભ, 8 pillars of caste. આ એવા સિદ્ધાંતો છે જે કોઈપણ જ્ઞાતિ વ્યવસ્થાને, ભલે ગમે ત્યાં હોય, ટકાવી રાખવામાં મદદ કરે છે. આપણે બધા આઠની વિગતમાં નહીં જઈએ, પણ અમુક મુખ્ય સ્તંભો જોઈએ જે આખી વાત સમજાવી દેશે.
હા, એ બરાબર રહેશે. કયા સ્તંભો મુખ્ય છે?
એક બહુ જ પાયાનો સ્તંભ છે અંતરલગ્ન અને સંબંધો પર નિયંત્રણ. એટલે કે કોણ કોની સાથે લગ્ન કરી શકે, કોણ કોની સાથે સંબંધ રાખી શકે, એના પર કડક નિયમો. કેમ? કારણ કે એનાથી જ જ્ઞાતિની શુદ્ધતા જળવાઈ રહે અને પેઢી દર પેઢી આ ભેદભાવ ચાલુ રહે.
જેમ કે અમેરિકામાં પેલા મિસિજિનેશન કાયદા હતા,
બરાબર, ગોરા અને કાળા લોકો વચ્ચે લગ્ન પર પ્રતિબંધ. આપણે ત્યાં ભારતમાં તો સદીઓથી આંતરજ્ઞાતીય લગ્નો સામે વિરોધ છે જ. અને નાઝી જર્મનીમાં પણ યહૂદી અને બિનયહૂદી વચ્ચે સંબંધો પર કાયદા હતા. આ દિવાલો ટકાવી રાખવાનો મુખ્ય રસ્તો છે.
આ તો સીધો નિયંત્રણનો રસ્તો થયો. બીજો કયો મહત્વનો સ્તંભ છે?
બીજો છે શુદ્ધતા વિરુદ્ધ પ્રદૂષણનો ખ્યાલ. એટલે કે પ્રભાવશાળી જ્ઞાતિ શુદ્ધ અને નીચલી જ્ઞાતિ અશુદ્ધ કે પ્રદૂષિત. આ ખાલી વિચાર નથી હોતો, એ વ્યવહારમાં દેખાય છે. અલગ પાણીના ગ્લાસ, અલગ કૂવા, મંદિરમાં પ્રવેશ બંધી, અડકવાથી અભડાઈ જવાનો ડર.
હા, આપણા સમાજમાં આ બહુ જોવા મળે છે.
અને અમેરિકામાં પણ હતું. અલગ સ્વિમિંગ પૂલ, અલગ રેસ્ટોરન્ટ, શૌચાલય પણ અલગ. આ અશુદ્ધિનો ડર લોકોને દૂર રાખવાનું કામ કરે છે.
અને જો કોઈ આ નિયમ તોડે તો? માનો કે કોઈ નીચલી જ્ઞાતિનો વ્યક્તિ આ નિયમોને પડકારે.
તો પછી આવે ત્રીજો સ્તંભ, આતંક અને ક્રૂરતા. વ્યવસ્થા પોતાને જાળવી રાખવા માટે ભય અને હિંસાનો ઉપયોગ કરે છે. અને આ હિંસા ઘણીવાર જાહેરમાં ક્રૂર રીતે કરવામાં આવે, જેથી બીજા કોઈની હિંમત ન થાય. જેમ કે અમેરિકામાં લિંચિંગ થતું, ટોળા ભેગા થઈને કોઈ કાળા વ્યક્તિને જાહેરમાં મારી નાખતા.
ભયાનક કહેવાય.
હા, અને ભારતમાં પણ આપણે દલિતો પર થતા અત્યાચારો જોઈએ છીએ. આ ભય જ લોકોને પોતાની જગ્યામાં રહેવા મજબૂર કરે છે.
આ બધા પાછળ કોઈ માનસિક આધાર પણ હશે ને? લોકો આ સ્વીકારી કેમ લે છે? કોઈ વિચારધારા?
ચોક્કસ. એ ચોથો મહત્વનો સ્તંભ છે, આંતરિક શ્રેષ્ઠતા વિરુદ્ધ આંતરિક હીનતા. એટલે કે પ્રભાવશાળી જ્ઞાતિ એવું માને અને મનાવે કે અમે તો જન્મથી જ શ્રેષ્ઠ છીએ, વધારે બુદ્ધિશાળી, વધારે કાબિલ, વધારે સંસ્કારી. અને સામે પક્ષે નીચલી જ્ઞાતિ જન્મથી જ હલકી છે, ઓછી બુદ્ધિવાળી છે, એમનામાં સંસ્કાર નથી.
અને આ વાત એટલી ઊંડે ઉતરી જાય કે બંને પક્ષો એને સાચી માનવા લાગે.
હા, ઘણીવાર એવું જ બને છે. આ શિક્ષણ દ્વારા, કથાઓ દ્વારા, ધર્મ દ્વારા સતત મજબૂત કરવામાં આવે છે. આ ચાર મુખ્ય સ્તંભો, સંબંધો પર નિયંત્રણ, શુદ્ધતા પ્રદૂષણ, ભય હિંસા અને શ્રેષ્ઠતાહીનતા, આ આખી ઇમારતને ઊભી રાખે છે.
અને બાકીના ચાર સ્તંભો આને જ ટેકો આપતા હશે?
બરાબર. જેમ કે વારસાગતતા, કે તમારું સ્થાન જન્મથી નક્કી છે, દૈવી ઈચ્છા, કે આ તો ભગવાને જ બનાવ્યું છે, વ્યવસાયિક શ્રેણીબદ્ધતા, કે અમુક કામ ઊંચા અને અમુક નીચા, અને અમાનવીકરણ, નીચલી જ્ઞાતિને માણસ જેવા જ ન ગણવા, જેથી એમના પર અત્યાચાર કરવામાં સંકોચ ન થાય. આ બધું મળીને એક જાળું બનાવે છે.
આ તો થઈ માળખાની વાત, પણ તમે કહો કે આ રોજબરોજના જીવનમાં પણ દેખાય છે, એકદમ સૂક્ષ્મ રીતે.
હા, અને એ જ આ પુસ્તકને વધારે અસરકારક બનાવે છે. જ્ઞાતિ હંમેશા મોટા અત્યાચાર કે કાયદા સ્વરૂપે નથી હોતી, એ રોજિંદા વ્યવહારમાં નાની નાની વાતોમાં ટપકે છે.
જેમ કે
માઇક્રોએગ્રેશન્સ, એટલે કે નાના નાના અપમાન, એવી ટિપ્પણીઓ જે કદાચ કહેનારનો ઈરાદો ખરાબ ન હોય પણ સાંભળનારને ખૂંચે. કોની વાત ધ્યાનથી સંભળાય છે, કોને તરત જ સાચો માની લેવાય છે, કોને શંકાની નજરે જોવાય છે, કોને જોઈને લોકો અણગમો બતાવે છે.
આ બધું અજાગૃતપણે થતું હોય છે, નહીં?
મોટા ભાગે. વિલ્કરસનનું પેલું રૂપક યાદ છે? જ્ઞાતિ એક અંધારા થિયેટરમાં મૂક માર્ગદર્શક જેવી છે. હાથમાં ટોર્ચ લઈને આપણને આપણી નિયત બેઠકો તરફ દૂરી જાય છે. આપણને ખબર પણ નથી પડતી ને આપણે આપણી જગ્યાએ ગોઠવાઈ જઈએ છીએ.
અને આની મનોવૈજ્ઞાનિક અસર કેવી થતી હશે લોકો પર?
જબરદસ્ત. જે નીચલી જ્ઞાતિમાં છે એમના પર સતત એક દબાણ રહે છે. પોતાના વિશે જે ખરાબ ધારણાઓ છે એ સાચી ન પડી જાય એનું ધ્યાન રાખવાનું. એને સ્ટીરિયોટાઇપ થ્રેટ કહે છે. બીજી બાજુ જે પ્રભાવશાળી જ્ઞાતિમાં છે એમને પણ અંદરખાને ડર હોય છે પોતાનું સ્થાન છીનવાઈ જવાનો.
અને ઘણા તો એ સ્વીકારવા જ તૈયાર ન હોય કે આવી કોઈ વ્યવસ્થા છે અને એમને એનાથી ફાયદો થાય છે.
બરાબર. એને વિલ્કરસન કાસ્ટ ઇનોસેન્સ કહે છે. અજાણ હોવાનો ડોળ કરવો અથવા ખરેખર અજાણ હોવો.
આ બધાના પરિણામો તો સ્પષ્ટ છે. સ્વાસ્થ્ય, સંપત્તિ, શિક્ષણ, આયુષ્ય, બધામાં મોટો તફાવત. પણ પુસ્તક એમ પણ કહે છે કે નુકસાન ખાલી નીચલી જ્ઞાતિને નથી થતું.
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. વિલ્કરસન કહે છે કે જે લોકો પ્રભાવશાળી સ્થિતિમાં છે એમને પણ નુકસાન થાય છે.
કઈ રીતે? એમને તો ફાયદો જ ફાયદો લાગે.
ફાયદો ભૌતિક રીતે હશે પણ નૈતિક અને આત્મિક નુકસાન થાય છે. જ્યારે તમે સતત બીજા માણસને નીચો ગણો, એની તકલીફ જોઈને આંખાડા કાન કરો, ત્યારે તમારી પોતાની અંદરની માણસાઈ મરી પરવારે છે. તમારી સહાનુભૂતિ ઘટી જાય છે. વિલ્કરસન આને માટે બહુ સચોટ શબ્દ વાપરે છે. એ કહે છે, વિશેષાધિકારની કિંમત તેનાથી લાભ મેળવનારાઓની આત્માનું નૈતિક પથ્થરણ, મોરલ કેલ્સિફિકેશન. તમારી સંવેદનાઓ પથ્થર જેવી થઈ જાય છે અને આખી સિસ્ટમ સમાજની કુલ ક્ષમતાને ઘટાડે છે, કારણ કે કેટલાય લોકોની પ્રતિભા દબાઈ જાય છે.
અને જ્યારે કોઈ બદલાવ લાવવાનો પ્રયાસ કરે ત્યારે શું થાય? કોઈ આંદોલન, કોઈ કાયદો?
ત્યારે મોટાભાગે બેકલેશ આવે છે, જોરદાર પ્રતિક્રિયા. જેમ સ્પ્રિંગ દબાવીને છોડો તો ઉછળે ને, એમ જ. જે લોકોની સત્તા કે સ્થિતિને પડકાર મળે એ લોકો જૂની વ્યવસ્થાને બચાવવા પૂરી તાકાત લગાવે છે. અમેરિકામાં સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ પછી જે થયું, કે ઓબામાના પ્રમુખ બન્યા પછી જે વિરોધ ઊભો થયો, એ બધા આ બેકલેશના ઉદાહરણો છે.
એટલે આ વ્યવસ્થા પોતાને બચાવવા બહુ મજબૂત રીતે લડે છે.
ચોક્કસ.
તો શું આમાંથી કોઈ રસ્તો જ નથી? આટલી ઊંડી સિસ્ટમ બદલાઈ કઈ રીતે? વિલ્કરસન કોઈ આશા બતાવે છે?
હા, બિલકુલ. પુસ્તક નિરાશાવાદી નથી. વિલ્કરસન માને છે કે પરિવર્તન શક્ય છે, પણ એના માટે બે વસ્તુ જરૂરી છે, સામૂહિક જાગૃતિ અને જવાબદારી. આપણે સ્વીકારવો પડે કે આ સિસ્ટમ છે અને આપણે બધા ક્યાંક ને ક્યાંક એનો ભાગ છીએ.
અને બીજું,
અને સૌથી અગત્યનું, એ માર્ગ બતાવે છે મૂળભૂત સહાનુભૂતિનો,
રેડિકલ એમ્પથી.
એટલે
કે સભાનપણે જાણી જોઈને બીજાના દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરવો, એમના અનુભવો, એમની પીડાને સમજવાનો પ્રયત્ન કરવો. ખાલી દયા નહીં, પણ ખરેખર સમજણ કેળવવી અને દરેક વ્યક્તિમાં જે સમાન માનવતા છે એને ઓળખવી. એ કહે છે કે આ જ એક રસ્તો છે પેલી જ્ઞાતિની કૃત્રિમ દિવાલો તોડવાનો.
મૂળભૂત સહાનુભૂતિ, આ એક શક્તિશાળી વિચાર છે.
હા, તે જર્મનીનું ઉદાહરણ પણ આપે છે કે કેવી રીતે યુદ્ધ પછી એમણે પોતાના ભૂતકાળનો સામનો કર્યો, એની જવાબદારી લીધી. એ અઘરું હતું, પણ જરૂરી હતું.
તો જો આપણે આખા પુસ્તકના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં કહેવા હોય તો શું કહી શકીએ? પહેલું અને સૌથી મહત્વનું, સમસ્યાને રેસ તરીકે જોવાનું બંધ કરીને કાસ્ટના માળખા તરીકે જુઓ, એનાથી ચિત્ર સ્પષ્ટ થશે. બીજું, યાદ રાખો કે આ માનવ સર્જિત છે, કુદરતી નથી, એટલે બદલી શકાય છે.
ત્રીજું, પેલી સરખામણીવાળી વાત, માણસોને દબાવવાની પદ્ધતિઓ ઘણીવાર સરખી જ હોય છે, ભલે જગ્યા જુદી હોય. આ એક વૈશ્વિક મુદ્દો છે.
ચોથું, જ્ઞાતિ ખાલી મોટા કાયદામાં નથી, એ આપણા રોજિંદા વર્તનમાં, આપણી અજાણતા થતી ક્રિયાઓમાં જીવે છે.
પાંચમું, આની કિંમત બધા ચૂકવે છે, કોઈને ઓછી, કોઈને વધારે, પણ નુકસાન સૌને છે.
અને છેલ્લું, જે તમે હમણાં કહ્યું, આશાનો સંદેશ, મૂળભૂત સહાનુભૂતિ એ પરિવર્તનનો માર્ગ છે. એકબીજાને માણસ તરીકે જુઓ.
પુસ્તકમાં આવા ઘણા વાક્યો છે જે સીધા દિલમાં ઉતરી જાય એવા છે.
હા, આપણે અમુકની વાત કરી, પેલું હાડપિંજર અને ચામડીવાળું, અને અંધારા થિયેટરમાં મૂક માર્ગદર્શકવાળું. બીજું કંઈ યાદ આવે છે?
હા, એક વાક્ય છે જે હકીકત સ્વીકારવા પર ભાર મૂકે છે. તથ્ય પર તમારો અભિપ્રાય હોવો જરૂરી નથી, સૂર્ય વિશે અભિપ્રાય આપવા જેવું જ છે. અરે વાહ, એટલે કે અમુક વસ્તુઓ એટલી સ્પષ્ટ છે કે એના પર ડિબેટ ન હોય, એને સ્વીકારવી જ પડે.
બરાબર, વ્યવસ્થાગત અસમાનતાના પુરાવા એવા જ છે. અને ભવિષ્ય માટેનું એક વાક્ય છે, જ્ઞાતિ વિનાની દુનિયામાં ખોટા ઉચ્ચાસનને બદલે સમાન દરજ્જો હશે, ખોટી શ્રેષ્ઠતાની ભાવનાને બદલે દરેકમાં માનવતાની નમ્ર સ્વીકૃતિ હશે.
સુંદર વાત છે. સમાનતા એટલે કોઈને નીચા પાડવા નહીં, પણ બધાને એક સ્તરે લાવવા.
બિલકુલ.
આ બધું સાંભળીને ઘણું વિચારવા જેવું મળે છે. પણ છેલ્લો સવાલ, આપણે આ બધી સમજનો રોજિંદા જીવનમાં ઉપયોગ કઈ રીતે કરી શકીએ? શું કરી શકીએ આપણે?
સૌથી પહેલું તો વ્યક્તિગત સ્તરે થોડું અંદર જોવું. આપણી પોતાની માન્યતાઓ, આપણા પૂર્વગ્રહો કયા છે, શું આપણને કોઈ અદ્રશ્ય લાભ મળી રહ્યા છે, એના વિશે પ્રામાણિક થવું. બીજું, પેલી મૂળભૂત સહાનુભૂતિ પ્રેક્ટિસ કરવી, જે લોકો આપણાથી જુદા છે એમના અનુભવો સાંભળવા, સમજવાનો પ્રયત્ન કરવો.
અને આપણી આસપાસ, ઓફિસમાં, મિત્રોમાં,
ત્યાં પણ આ લેન્સ લગાવીને જોવો, શું ખરેખર બધાને સમાન તક મળે છે, કે પછી કોઈ અલિખિત નિયમો કામ કરે છે. ભરતીમાં, પ્રમોશનમાં કોને મહત્વ મળે છે, કોની વાત દબાઈ જાય છે, આ બધું જોવાની દ્રષ્ટિ કેળવવી.
અને જ્યારે કોઈ ભેદભાવની ઘટના બને ત્યારે ખાલી વ્યક્તિને દોષ દેવાના બદલે આ કંઈ મોટી સિસ્ટમનો ભાગ છે એ વિચારવું.
હા, બરાબર. જેમ કે કોઈ ચોક્કસ સમુદાયને ઘર ભાડે નથી મળતું તો ખાલી મકાન માલિક ખરાબ છે એમ કહેવા કરતા વિચારવું કે સમાજમાં કઈ માન્યતાઓ છે જે આવું થવા દે છે. આ સમજ આપણને સમસ્યાના મૂળ સુધી લઈ જઈ શકે છે.
તો આ બધી ચર્ચા પછી મુખ્ય બોધપાઠ શું રહ્યો તમારા માટે?
મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે સમાજમાં જે અસમાનતા દેખાય છે એ અચાનક નથી થઈ ગઈ, એ એક આખી ડિઝાઇન છે, એક વ્યવસ્થા છે, અને એને જ્ઞાતિ નામ આપવાથી એને સમજવામાં અને એની સામે લડવામાં મદદ મળે છે. સમસ્યાને સાચા નામે ઓળખવી બહુ જરૂરી છે.
અને મારા માટે પેલી અંધારા થિયેટરવાળી વાત બહુ અસર કરી ગઈ. કેવી રીતે આ સિસ્ટમ આપણને ખબર પણ ન પડે એમ ચલાવે છે. અને બીજું એ કે આમ માત્ર કોઈ એક જૂથની સમસ્યા નથી, આ આપણા સૌની સમસ્યા છે, અને આખરે સમાજને નબળો પાડે છે એ સમજવું બહુ મહત્વનું લાગ્યું.
અને મારા માટે આટલી જટિલ અને ગંભીર વાતમાં પણ પેલી મૂળભૂત સહાનુભૂતિનો વિચાર એક આશા આપે છે. એ યાદ અપાવે છે કે પરિવર્તનની શરૂઆત આપણા હાથમાં છે, એકબીજાને માણસ તરીકે જોવામાં. માનવસર્જિત દિવાલો માનવીય પ્રયત્નોથી જ તૂટશે. આ પુસ્તક માત્ર નિદાન નથી, ઉપચાર પણ સૂચવે છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.